मोक्ष की पर हमने संत की चरण समीक्षा बहु वाली है, मोक्ष की पर हमने सत्संग बनाने वालों से तो आकर हमने रड़ू वाले सत्संग मिला, आंखों में आंसू आवे थे तो एमनी हृदय में वेदना कितनी हे ये विचार करें। એવું નથી હોતું કે હૃદયના પૂતાઓ છે, ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં જરા પણ હલેની અંદરથી એવા હોય છે, એવા તો દ્રઢ પરિણામ વાળા હોય છે, છતાં સત્સંગની જ્યાં વાત આવે એ સત્સંગના યોગમાં એમને યોગ્યતાનો એવો કાળ છે કે જ્યાં માત્ર સત્સંગને લઈને જીવ બચી શકે, બીજો કોઈ વિકલ્પ નથી, જો સત્સંગ ન હોય તો અંધકાર એવી જ કોઈ યોગ્યતા હોય છે જેમાં સત્સંગ એને સત્સંગનું શું મહત્વ છે એ સ્થાપિત કરવું છે। સામાન્ય રીતે મહત્વ તો મોક્ષનું છે, કેમ કે તે સર્વોત્કૃષ્ટ પર્યાય છે, પણ છતાં અહીંયા સત્સંગનું મહત્વ છે। આ એક એમની વસ્તુ બતાવવાની વિશિષ્ટતા, મહત્વ બતાવવા માટે ચાર નંબરના પત્રનો જે પેરેગ્રાફ એમાં પ્રત્યક્ષ તોરથી એમનું શિક્ષણ નથી મળતો, તો નિરંતર રોજ યાદ આવે છે, મુખ્યત્વે નિરંતર આશ્રય ભાવના એમને ખબર નહીં કે આ પત્ર પુસ્તકની અંદર ફરી જશે, એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયની અપેક્ષા નથી, પર્યાયમાં નિર્ગુણ પણ હો, પર્યાયમાં સિદ્ધ પણ હો, મુજે ક્યાં લાભ ને ક્યાં નુકસાન। સત્સંગની વાત આવે છે, સત્સંગ મળતો નથી તો આંખમાંથી આંખ ઉઠાઈ લે, એક સાથે બે વાત ઉભી છે, બંને જાતના પરિણામ એક જ જીવના એક જ સમયે છે, બંને એક સમયે ચાલે છે। આવો નિશ્ચય વ્યવહારનો સુમેળ છે અહીંયા, જ્યાં આવો તીવ્ર નિશ્ચય છે ત્યાં વ્યવહાર પણ આવો છે, જ્યાં આવો વ્યવહાર છે ત્યાં જ આવો નિશ્ચય પ્રગટે છે, બીજે હોઈ શકે નહીં। સવાલ જ નથી, નિશ્ચયનો વિચાર કરવાનો પણ પ્રશ્ન રહેતો, એ તો એમણે કહ્યું આગળ કે એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર, પ્રત્યક્ષ સદગુરુ સમનહી, પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યક્ષ જ્ઞાની જેવો કોઈ ઉપકાર નથી, કોઈ એટલે પરોક્ષ જિનેન્દ્રનો ઉપકાર પણ એની પાસે નીચેની કોટીમાં જાય છે,
ये वो लक्ष्य थया विना उगे ना आत्म विचार है ने, तो आत्मा में विचारे क्या उगे, खबर ज नहीं आत्महित केम थाय એનો વિચાર સુદ્ધા એને આવ્યો નથી. બીજો પત્ર છે 6 નંબરનો. પરંતુ અબ તો વહા કે સોનગઢ કી ધૂળ કે લીએ ભી તડપના પડતા હૈ. હવે એ દરમિયાનમાં આવી ગયા છે એટલે એમ કે સોનગઢમાં હતા ત્યારની વાત જુદી છે, અહીંયા આવ્યા પછી એમ લાગે છે કે સોનગઢની શું કિંમત છે. એટલી કિંમત છે કે એની ધૂળે અહીંયા મળે એવું નથી, સોનગઢ તો મળે એવું નથી, સોનગઢના રસ્તાની ધૂળ પણ અહીંયા મળે એવું નથી. ગુરુદેવ કે દ્રષ્ટાંત અનુસાર ભવક્તિ ભટ્ટી ભઠ્ઠી મેં ગિરને કા સા પ્રત્યક્ષ અનુભવ, यहां एक दिन में ही मालूम होने लग गया है. पहले दिवसे सोनगढ़ थी आया पीछे पहले दिवसे शू अनुभव थो कि ठंडा एर कंडीशन मे निकली सीधी धगधगती भट्ठी में आ गया, एटलो बधो फेर लगे क्या त्यानी किंमत आए थे, क्या क्या निवृत्ति ने क्या प्रवृत्ति. यो ज्ञानी ने પ્રવૃત્તિ નિવૃત્તિના વિષયમાં કેટલું અંતર છે. અહીંયા નિવૃત્તિ છે, અહીંયા એમ કહેતા સોનગઢમાં તો અંદરમાં પણ આત્મા અને બહારમાં પણ આત્મા, બધે આત્મા સિવાય બીજી વાત નથી. એટલે ધ્યાનમાં બેસીએ તો એક આત્મા, બહાર જઈએ તો ગુરુદેવ આત્મા, પરમાત્મા આત્મા, પરમાત્મા ભગવાન આત્માની જ વાત કરે છે. બહારમાં આત્મા, અંદરમાં આત્મા, અહીં તો એક જ વાત છે, બીજી વાત નથી. અને ત્યાં સોનગઢ છોડ્યું કે ત્યાં આત્માનું નામ નિશાન ક્યાંય નથી. ગુરુદેવજી ધગધગતી ભઠ્ઠીનો દ્રષ્ટાંત આપે છે. એવો ધગધગતી ભઠ્ઠીમાં પડી ગયા જેવો અહીંયા પ્રત્યક્ષ અનુભવ એક જ દિવસમાં થવા લાગ્યો છે. ધન્ય હે વહા કે સર્વ મુમુક્ષુ જીનકો સત્પુરુષ કા નિરંતર સંયોગ પ્રાપ્ત હૈ. બહુ મોટા પુણ્યનો વિષય છે જેને નિરંતર સત્પુરુષનો યોગ છે એને તો ખરેખર એ યોગની કિંમત કોઈ પુણ્યનો પ્રકાર બીજો એના જેવો જગતની અંદર નથી. અને જેનું બીજું કોઈ રીતે મૂલ્ય ન થાય એ પ્રકારનો એ ઉત્કૃષ્ટ યોગ છે. એટલે ત્યાં જે નિરંતર રહેવાવાળા મુમુક્ષુ છે એ બધા ખરેખર ઉત્કૃષ્ટ પુણ્યશાળી છે, એ દ્રષ્ટિએ ધન્ય છે. ત્રીજો પત્ર છે કે યહાં તો પુણ્યયોગ હિ એસા નહીં હૈ કે વહાં કા લાભ શીઘ્ર શીઘ્ર મિલા કરે. સોનગઢ આવવાનો જે સોનગઢમાં જે ગુરુદેવના પ્રવચનો સાંભળવાનો લાભ છે એ અહીંયા જલ્દી જલ્દી મળે એવી પરિસ્થિતિ અહીંયા દેખાતી નથી. દૂર ઘણા છે, કલકત્તા તો ઘણો દૂર છે. નિવૃત્તિ કે લીએ ઇતના અધિક છટપટતા હું ઉતના હિ અધિક ઇસે દૂરતા રહેતા હું. નિવૃત્તિની તીવ્ર ભાવના છે, પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિની છટપટી ચાલે છે, પણ જેમ જેમ વધારે નિવૃત્તિની છટપટી ચાલે છે અંદરમાં એટલી તે નિવૃત્તિ જાણે દૂર જતી હોય એવું લાગે છે. એટલે નિવૃત્તિનો કોઈ કાળ નજીકમાં જોવામાં આવતો નથી પોતાને. એટલે એ રીતે બહારના સંયોગોની એવી કોઈ અનુકૂળતા નથી દેખાતી એ નિવૃત્તિ લઈને કલકત્તા છોડીને આવી શકે. એસા યોગ અબકે હો રહા હૈ, એવી જ કોઈ પરિસ્થિતિ બહારમાં થઈ રહી છે કે કોઈ નિવૃત્તિ તાત્કાલિક મળે એવું દેખાતું નથી. કઈ બાર તો ફૂટ ફૂટ કર રોના સા આ જાતા હૈ, ફૂટ ફૂટ કરે એટલે તમારે હિન્દીમાં ધ્રુસકે ધ્રુસકે રોવાનું થાય, એમ થાય ને, દૂર દૂરથી રોવાનું વારંવાર. આપ નિવૃત્તિ ને પ્રવૃત્તિમાં જ્ઞાન દિશામાં સ્થિત છે. પ્રવૃત્તિ કેટલી કંટાળાજનક છે અને નિવૃત્તિ માટે કેટલા તડપે છે. શાયદ હિ કોઈ દિવસ નીકળતા હૈ કે વારંવાર મારા સ્મરણ નહીં આતા હોવે. એવું ભાગ્ય જ કોઈ દિવસ જાય છે કે જ્યાં જેને જે દિવસે ત્યાંનું સ્મરણ ન આવ્યું હોય, એવું તો ભાગ્ય જ કોઈ દિવસ જાય છે. આ એમની માનસિક સ્થિતિનું ચિત્ર, સત્સંગ પ્રતિના પરિણામ કેવા હોય એને સ્પષ્ટ કરે છે. બહારમાં એવી ભક્તિની ચેષ્ટા ન દેખાય, ભક્તિના શબ્દો અને ભક્તિ સંબંધી મન વચન કાયાની ચેષ્ટાનો આડંબર ન દેખાય, પત્રમાં જે વ્યક્ત થયેલું હૃદય છે, કેટલી ભક્તિ છે કે ભાગ્ય જેટલી ભક્તિ કોઈ મનુષ્યને હોય શકે, કેટલી તો ભક્તિ છે. વિકલ્પ ને એટલે દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યે જે વિકલ્પ જાય તેમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ, એની આ વાત છે. એ જ વ્યક્તિ છે, બીજી નથી. આ પરિસ્થિતિ છે. કોઈ મારે વાત કરવાનું બને છે, ઘણા મુમુક્ષુઓ તત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં ખૂબ પડેલા જોવામાં આવે છે, પણ પ્રત્યક્ષ સમ્યગ્જ્ઞાનીના સત્પુરુષના યોગથી ઉદાસીનને ઉપેક્ષિત જોવામાં આવે છે, ત્યારે આ વાત બહાર મૂકવી પડે છે કે જેને નિશ્ચયમાં એક વિકલ્પ પણ જેને ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે, એને સત્સમાગમની ભાવનાની તીવ્રતા કેટલી છે, એનો આ એક જબરજસ્ત પુરાવો છે. સોગાનીજી પોતે જબરજસ્ત પુરાવો છે. એટલે એ તત્વજ્ઞાનનો પ્રકાર કેટલો યોગ્ય છે કે અયોગ્ય છે એનું પોતે માપ કાઢી શકે, નહીંતર એમ ભૂલથી માની લઈએ છે કે આપણે તો બરાબર તત્વજ્ઞાનની પ્રવૃત્તિમાં રચા પેચા રહીએ છીએ, વ્યક્તિ વિશેષથી શું એને નથી તો એ તત્વજ્ઞાનની યથાર્થતા કે નથી એને સત્સમાગમની યથાર્થતા, બેમાંથી કે એને યથાર્થતા હોઈ શકતી નથી. ઉપરોક્ત પત્રોમાં તેમની સત્સમાગમની ભાવના અથવા તેમના સત્સમાગમની ભાવનાનો સ્તર શું છે, કેવો છે એ વ્યક્ત થાય છે. ભાવનાનો પ્રકાર કેવો છે, ભાવનાની કોટી કક્ષા કેવી છે એ સ્પષ્ટ થાય. સાથે સાથે પુણ્યયોગના અભાવને લીધે સત્સમાગમથી દૂર રહેવું પડે છે, તેની વેદના કેવી રહે તે પણ વ્યક્ત થાય છે. કેમ કે એ પરિસ્થિતિ ઊભી થઈ કે સત્સમાગમથી એમને દૂર જવું પડ્યું, વર્ષો સુધી એ સત્સમાગમમાં ન આવી શક્યા અને એની વેદના એમને ચાલુ રહી. પહેલી વખત આવ્યા પછી ફરીને 7 વર્ષ આવ્યા છે, 7 વર્ષે એક વાર આવ્યા છે, બીજી વાર આવ્યા પછી બીજા 7 વર્ષનો ઇન્ટરવલ પીડ્યો છે, પછી ત્રીજી વખત આવ્યા છે. ત્રીજી વખત આવ્યા પછી પાંચ વર્ષ સુધી દર વર્ષે એક વાર આવ્યા છે. 2002 ની સાલમાં આવ્યા પહેલા, પછી 2009 ની સાલમાં માનસ્તંભ પ્રતિષ્ઠા વખતે આવ્યા 7 વર્ષે, પછી 9 ને 7 16 વર્ષ 2016 ની સાલ 16 17 18 19 20 પાંચ વર્ષ સુધી આવ્યા. એકવીસમાં એમનો ધ્યાન છે. તેની વેદના કેવી રહે છે તે પણ વ્યક્ત થાય છે, અને સોનગઢની ધૂળ માટે પણ તડપવું પડે છે એ વચનમાં, એ વાક્યમાં ગુરુદેવ પ્રત્યેની તેમની કેટલી ભક્તિ ભરી છે એનો અંદાજ નીકળે છે. ગુરુદેવનું નામ નથી લીધું, પણ સોનગઢમાં શું છે, સોનગઢની ધૂળમાં શું છે કે એ ધૂળને ગુરુદેવના ચરણ સ્પર્શે છે, એ મોટી વાત છે. એટલે એમને એ વિષય ઉપર ભક્તિથી મહિમા કરવા માટે, જેમ કોઈ એમ કે તમારે કાંઈ માગવું હોય તો માગો, કેટલા પૈસા માગો, તો એટલે આયુષને પૈસા બે જોતા હોય, કેમકે પૈસા હોય ને આયુષ ન હોય તો શું થાય. તો કે સાતમી પેઢીના છોકરાને 7 માળની સોનાની હવેલી ઉપર બેસીને સોનાના હિંચકે બેઠો બેઠો રમાડતો હો, ઠીક. તો સોનાની હવેલી 7 માળની માગી લીધી, કે 7 પેઢી સુધીનું આયુષ પણ માગી લીધી. એમ આડકતરી રીતે જેમ એ કહેવાય છે, એવી રીતે અહીંયા ગુરુદેવની મહત્તા કેટલી છે કે એમના ચરણ જે ધૂળને અડે છે એ પણ જેના માટે તડપવું પડે એવી મોંઘી ચીજ છે એમ માનેલું છે. તો ગુરુદેવ કેટલા મોંઘા, એને ગુરુદેવનું કેટલું મહત્વ, એ વાત સ્પષ્ટ. તેમાં કેટલી ભક્તિ ભરી છે તે વિષયનો અનોખા પ્રકારે તેમના બીજા પત્રોમાં પણ અત્યંત ભાવવાહી શૈલીમાં પ્રકાશિત થયો છે. એ વિષય બહુ સારી રીતે એમના પત્રોમાં સ્પષ્ટ થયો છે. ખુદ ગુરુદેવને પણ 12માં એટલી ચેષ્ટા નહીં જોયેલી, એટલા શબ્દો વ્યક્ત થયેલા નહીં જોયેલા, આવતા પણ મૌન રહેતા હોય તો બોલતા નહીં. પત્રોમાં આટલી બધી ભક્તિ હશે તો પત્રો વાંચ્યા પછી ખ્યાલ આવ્યો છે, એ પહેલાં અંદાજ નહોતો કે આ આવનારને આટલી બધી ભક્તિ હોઈ શકે. મળી આ વાત એનો વિરોધ થયો, અનંત અરિયંતોનો વિરોધ છે. એક નિર્ગ્રંથ ગુરુની અસાધનાથી અનંત નિર્ગ્રંથોનો વિરોધ છે. એક શાસ્ત્રની વિરાધના કરી અનંત સત્શાસ્ત્રોનો વિરોધ છે. દેખાય છે એક, પણ એક અનંતાનુબંધીનો હોવાથી એની પાછળ એને લગતો અનંત અનુબંધ ઊભો છે. આ વાત પ્રસિદ્ધ છે, આગમ પ્રસિદ્ધ છે. આ વાત આગમમાં આ વિશે સ્પષ્ટ આવે છે. અને પ્રત્યક્ષ એવા એ જ્ઞાનીના સમ્યક આદરમાં, સમ્યક એટલે આત્મહિતના હેતુથી આદર કરવો, તે એમનો આદર કરવાથી મને પણ સ્થાન મળશે, એમનો આદર કરવાથી મારે પણ મહત્તા લોકો કરશે, એમનો આદર કરવાથી મને મારી પ્રતિકૂળતાઓ ચાલી જશે અને અનુકૂળતાઓ ઊભી થશે, એવું કાંઈ નહીં. એકમાત્ર આત્મહિતને લક્ષ્યમાં રાખીને, માત્ર પોતાના ગુણ પ્રગટ કરવા અર્થે અને દોષ ટાળવા માટે, એનું નામ જ આત્મહિત છે. અને એમના ગુણોની મહાનતા જોઈને સમ્યક આદર કરતા તેમાં અનંત જ્ઞાનીઓનો આદર થાય છે. ભૂતકાળમાં થયેલા અને ભવિષ્યમાં થનારા અનંત જ્ઞાનીઓનો આદર વર્તમાન એક જ્ઞાનીના આદરમાં રહેલો છે. આ પણ આગમ પ્રસિદ્ધ વિષય છે. આ વ્યવહારથી છે, આ વાત તો વ્યવહારથી છે. આ જ વિષયને નિશ્ચયથી વિચારવામાં આવે તો કોઈ પણ જ્ઞાનીના અનાદર કાળે નિશ્ચયથી પોતાના આત્મ સ્વરૂપનો અનાદર વર્તે છે. જો આ જ વિષયનું નિશ્ચયનું પડખું તપાસવામાં આવે તો કોઈ પણ જ્ઞાનીના અનાદર કાળે ખરેખર પોતાના આત્મ સ્વરૂપનો, આત્મ સ્વભાવનો, સાક્ષાત સિદ્ધપદનો અનાદર કરી રહ્યો છે. અનંત ગુણ નિધાનનો એમાં અનાદર છે, પોતાનો જ અનાદર છે નિજ સ્વરૂપનો. એક જ પ્રકાર છે, બધા જ્ઞાનીનો એક પ્રકાર છે. શ્રીમદજીને એ વાત કહેવાની વધારે આવશ્યકતા દેખાણી એટલે એ વાત એમણે વધારે કહી. એ વાત મુક્ષુને કહેવાની એમને આવશ્યકતા જણાઈ એટલે એ વાત એમણે વારંવાર કહી. એ એમનો ઉપકાર છે. બાકી એ જે કહ્યું એ ત્રણેય કાળે એમ જ છે. એમ એ વખતના મુમુક્ષુઓ માટે એમ હતું એમ નથી, ત્રણેય કાળના મુમુક્ષુઓ માટે અથવા ત્રણેય કાળે એ વિષય તો એમને મને અવાધિત રહે છે. એમાં બીજો કોઈ વિકલ્પ નથી, એ સિવાય બીજો કોઈ વિકલ્પ છે એવું નથી. વિકલ્પ એટલે ઓલ્ટરનેટિવ, કે બીજું પણ કઈ ચાલે એમ નહીં. કેમ કે એમાં પરમાર્થની સાથે સીધો સંબંધ છે. એમાં માત્ર એ વ્યવહાર ભક્તિનો વિષય નથી પણ આત્માના પોતાના નિજ સ્વાર્થનો અથવા નિજ પરમાર્થનો સીધો સંબંધ એની સાથે રહેલો છે. કેમ કે જેમ જ્ઞાનીના અનાદરમાં આત્મ સ્વરૂપનો અનાદર છે તો જ્ઞાનીના આદરમાં આત્મ સ્વરૂપનો આદર છે, જ્ઞાનીના આદરમાં નિજ આત્મ સ્વભાવનો આદર રહેલો છે, એમ સીધો પરમાર્થ સાથે એનો સંબંધ છે. અને પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા સર્વાર્પણપણે આરાધતા સ્વભાવનો આદર થાય છે. આ નિશ્ચયનું પડખું છે એ જ વિષયમાં. પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા સર્વાર્પણપણે આરાધતા, એક નિષ્ઠાએ આરાધતા, ખરેખર એમાં સ્વભાવનો આદર થાય છે. અથવા ત્યાં દર્શનમો જે મુખ્ય પ્રતિબંધક કારણ છે તે એકદમ ગળી જાય છે અને સર્વ પ્રકારના દોષનો નાશ કરવાની જે તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે એ પણ એના દોષ કે જે પ્રતિબંધક કારણો છે અંતરંગમાં એ કારણોનો ત્યાં અભાવ ઉભો થાય છે. એટલે એને અટકવાના કારણોનું એક સાઈડ સાફ થઈ ગઈ. હવે વાત રહી અસ્થિ બાજુ આગળ વધવા પૂરતી છે. પણ અસ્થિની દિશામાં આગળ વધવામાં જે નાસ્તી નડતી હતી એ તો ખલાસ કરી એને. એટલે અસ્થિ બાજુ જવાનીનો માર્ગ ચોખ્ખો થયો એટલે બહુ સહજ માત્રમાં એ માર્ગે આગળ આવી શકે છે. અને એ માર્ગે ચાલવા માટે જ એને જે પ્રતિબંધક કારણો છે એને એનો અભાવ કર્યો છે અથવા તોડ્યા છે. कारण के ज्ञानी नी विराधना तीव्र दर्शन मुहावेश ने लीधे थाय छे। ए वात पण एटली स्पष्ट छे कि ज्ञानी प्रत्येनो अनादर अने विराधना क्यारे थाय के दर्शन मोह एकदम तीव्र थाय असाधारण तीव्र थाय। जगत में बीजा पापना कार्य करती वक्त चारित्र मोह तीव्र थाय छे पण एटलो दर्शन मोह तीव्र थतो नथी जेटलो दर्शन मोह प्रत्यक्ष कोई ज्ञानी नो विरोध पापाचरण करे एमां चारित्र मोह अने पापनी मुख्यता घणी छे छता एटली दर्शन मोह नी त्यां तीव्रता नथी जेटली दर्शन मोह नी तीव्रता देव गुरु शास्त्र अने सत्पुरुष ने विराधनामां थाय छे। ए जीवो कदाच कषायनी मंदताथी बीजा शुभाचरण में परिणमता देखाय तो पण त्यां दर्शन मोहनी तीव्रता विशेष होय छे। पेला पापाचरण में देखाय तो एटली दर्शन मोहनी तीव्रता नथी आ पुण्य आचरण में देखाय तो दर्शन मोहनी तीव्रता विशेष छे। आम जे आत्मा ने जन्म मरण नो अने परिभ्रमण नो मुख्य कारण छे ए कारण ना विषय में अजाण होवा ने लीधे जीव क्या केवी भूल करे छे ने पता नहीं समझाती ए प्रकार छे अने ते काळे ते परिणाम प्रचुर मलिन थाय छे। थोड़ा मलिन थता नथी पण त्यां अवगाढपणे मलिनता उत्पन्न थाय छे अने ते मलिनता दूर करवी पण घणी दुष्कर थई पड़े एवा प्रकारनी होय छे।
સત્સમાગમ નો વિષય ચાલે છે, સત્પુરુષ નો પ્રત્યક્ષ સમાગમ, મોક્ષ નો તેની ભાવના રહ્યા કરે છે અને એ ભાવનામાં પોતાના આત્મહિત નો દ્રષ્ટિકોણ છે। આત્મહિત એ સર્વથી પ્રધાન કાર્ય છે મોક્ષનું, તેથી એ ભાવના પણ બળવાન હોય છે। પહેલા પરિગ્રહથી પ્રાયો મોક્ષ જીવ આત્મહિતના હેતુથી જે કાંઈ પ્રયત્ન કરે છે તેમાં વિકલ્પ અને બાહ્ય ક્રિયા સહિત પ્રવર્તે છે। સામાન્યપણે મોક્ષ જીવની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં મન વચન કાયાની બાહ્ય ક્રિયા છે અને ભલે એમાં આત્મહિત કરવાનું દ્રષ્ટિકોણ છે તો પણ અંતર્મુક્તાની અંતરંગ ક્રિયા ઉત્પન્ન થાય ત્યાં સુધી તે બાહ્ય ક્રિયામાં ઊભો છે। બાહ્ય ક્રિયામાં ઊભો છે એટલે વિકલ્પમાં છે અને શરીર વાણીની જે કાંઈ ચેષ્ટા છે એ ક્રિયામાં એ દેખાય છે। ત્યાં તે સ્થિતિમાં અનાદિ સંયોગ દ્રષ્ટિ અને પર્યાય બુદ્ધિને વશ તે ક્રિયા અને વિકલ્પમાં અહમપણું સહજ થઈ આવે છે। આ વગર પ્રયત્ને સહજ જ વિકલ્પ વિના પર્યાય બુદ્ધિ હોવાને લીધે અથવા સંયોગ દ્રષ્ટિ હોવાને લીધે તે શરીર આદિની ક્રિયા અને વિકલ્પમાં હું પણનો વિકલ્પ કર્યા વિના સહેજે થઈ જાય છે, સહજ થાય છે। એનો અર્થ એ છે કે એને ત્યાં એવો વિચાર નથી કે હું બાહ્ય ક્રિયામાં અને વિકલ્પમાં અહમપણું સ્થાપું, પણ અનાદિની પર્યાય બુદ્ધિ હોવાથી એવું જ થાય, એવું સહેજે થાય આત્મહિત તો પર્યાય બુદ્ધિના નાશથી થાય છે. આત્મહિત કરવામાં તો પર્યાય બુદ્ધિનો નાશ થાય તો આત્મહિત થાય, પરંતુ પર્યાય બુદ્ધિ તો ઊભી છે અનાદિથી. અનાદિથી પર્યાય બુદ્ધિ હોવાને લીધે વિકલ્પમાં અને બાહ્ય ક્રિયામાં પણ પર્યાય બુદ્ધિ લાગુ થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. ત્યારે ત્યાં એ પર્યાય બુદ્ધિ સહજપણે થાય, પોતાને ખ્યાલ ન આવે એ રીતે થાય, એવો જ્યાં પ્રકાર બને ત્યાં શું ઉપાય શું છે, ત્યાં આટલો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ જીવ અનાદિથી અજ્ઞાની છે, સંયોગ દ્રષ્ટિ એને છે, પર્યાય બુદ્ધિ છે એને. આત્મહિતનો પ્રયત્ન કરવા જતા પણ એ દૂષણ છે એ પ્રયત્નમાં પણ ચાલુ રહી જાય છે. હવે અહીંયા ઉપાય શું, આ પ્રશ્ન છે. આ તો અનાદિથી ચાલતો આવેલો ભાવ છે, જેને મૂકવા માટે કઈ કરે છે તો પણ એ જે કઈ કરે છે એમાં અહમ પણ થાય છે. શાસ્ત્રમાં છે તો શાસ્ત્ર જ્ઞાનમાં અહમ પણ થાય, બીજી કોઈ ક્રિયા કરે તો એમાં અહમ પણ થાય, જે કઈ કરે વિકલ્પ થાય એમાં અહમ પણ થાય, બીજી ક્રિયામાં અહમ પણ થાય. અહીંયા શું ઉપાય છે તેને માટે કહે છે કે આવા પ્રકારના દોષથી બચવા માટે માથે જ્ઞાની ગુરુ જોઈએ, જેને પર્યાય બુદ્ધિનો નાશ થયો છે. પણ જેને દ્રવ બુદ્ધિ છે અથવા દ્રવ દ્રષ્ટિ છે એવા પુરુષનો સત્સમાગમ હોય તો આવા દોષથી બચવાનો સંભવ છે, નહીંતર આવા દોષથી બચવું બહુ મુશ્કેલ છે. નમ્રતા પરિણામમાં પરિણામમાં આવે તો નમ્રતાનું અહમ પણ થાય, ત્યાગ કરે તો ત્યાગનું અહમ પણ થાય, તપ કરે તો તપનું અહમ પણ થાય. કરવું શું, જેને દ્રવ દ્રષ્ટિ થઈ છે એ વિષયની અંદર માર્ગદર્શન આપે છે કે જો ભાઈ કોઈ પણ ક્ષણિક ભાવ છે એ ક્ષણિક ભાવ એનું કઈ મૂલ્યાંકન કરવા જેવું નથી. ગમે તે પ્રકારના પરિણામ થયા પણ તારા દ્રવને તું તપાસ, દ્રવને જો, દ્રવની સન્મુખ થા, તો એની પાસે કઈ નથી, કોઈ એનું મહત્વ નથી. કોઈ પણ પર્યાયનું મહત્વ આપી શકાય તે દ્રવની સામે જતા બને એવું નથી. પૂર્ણ પર્યાય થાય તો પણ શું, એ તો વસ્તુ એવી હતી ને, પૂર્ણ પર્યાય છે રચનામૃતમાં એ તેવો બોલાવે છે કે વસ્તુ એવી હતી એમાં અને પર્યાય છે એમાં નવીન શું થયું છે. જે વસ્તુ હતી એવી અવસ્થા પ્રગટ થઈ તો એમાં એથી વધારે શું થઈ ગયું છે કે એનું મહત્વ તું આંકે છો. એ તો ક્ષણિક ભાવો છે, એનું કઈ મહત્વ આંકવા જેવું નથી. એટલે એવા પ્રકારના દોષથી બચવા માટે જ્ઞાની ગુરુ જોઈએ. જીવને દોષમાં પડતો રોકનાર અને સમયોચિતપણે ટોકનાર જ્ઞાની ગુરુ હોય તો જ સન્માર્ગે ચડી શકાય અથવા સ્થિર રહી શકાય. અને જ્યાં જ્યાં એ જ્ઞાનીના સમાગમમાં ગયેલા મુમુક્ષુઓ પામ્યા છે એ મુમુક્ષુઓની પ્રમુખ ભૂમિકા જોઈએ તો એણે એટલી સરળતાથી પોતાના દોષને વ્યક્ત કર્યા છે. પોતાના પરિણામમાં તો દોષ થાય છે એને વ્યક્ત કર્યા છે કે જાણે પ્રત્યેક દોષ જ્ઞાનીના માર્ગદર્શન નીચે ટાળવા માંગે છે એવો એનો જે દોષ વ્યક્ત કરવામાં અભિપ્રાય છે એ ખુલ્લો થાય છે, સ્પષ્ટ થાય છે. કોઈ પણ દોષ છે એને હું ખોલીને કહું છું એટલા માટે કે એ દોષ કેમ ટળે એનો મને સીધો બોધ મળે, માર્ગદર્શન મળે અને હું દોષથી નિવૃત્ત થઈ જાઉં. એ રીતે જીવને દોષ દોષમાં પડતો રોકનાર અને જ્યારે જ્યારે જેવા દોષ થવા યોગ્ય હોય તેવા દોષથી બચાવી દેનાર, ટોકીને એટલે સત્ય કહી દે, દોષ પ્રત્યક્ષ જ્ઞાનીનો યુગ હોય તો જ માર્ગે સન્માર્ગે અથવા આત્માના સ્વાભિમુખના માર્ગે અંતર્મુખના માર્ગે ચડી શકાય, સતના માર્ગે ચડી શકાય. સતમાર્ગ સાચો માર્ગ એની સંધિ છે સન્માર્ગ, તનો ન થાય છે. સતમાર્ગ એની સંધિ કરો તો સન્માર્ગ એમ થાય છે. સન્માર્ગે ચડી શકાય છે અથવા સ્થિર રહી શકાય, અથવા સામાન્ય રીતે જીવ નીચે ઉતરી જાય છે પરિણામની અંદર, પરિણામનું ધોરણ નીચે ઉતરી જાય છે, નીચ કોટીના પરિણામ સહેજે સહેજે થઈ જાય છે, એના બદલે યોગ્યતામાં ટકી શકું અથવા આગળ વધીને માર્ગમાં આવી શકું, એ સત્પુરુષના સમાગમમાં સહેલું પડે છે. સહેલું પડે છે એટલે બચી જવાય છે, એટલે સહેલું પડે છે. પુરુષાર્થ તો પોતાને જ કરવાનો હોય છે, તે અંગેનો પુરુષાર્થ તો પોતાનું કાર્ય છે. પણ એ પુરુષાર્થમાં ભૂલ હોય, માર્ગે ચડવામાં ભૂલ હોય તો એ ભૂલ બતાવી શકે છે, અથવા તો એને ઉન્માર્ગે જતો રોકીને સન્માર્ગે એ કેમ મળવું એ બતાવી શકે છે. બતાવવાનું કામ સત્પુરુષનું છે, ચાલવાનું કામ પોતાનું છે, એટલી વાત સ્પષ્ટ છે એની અંદર. પણ બતાવે છે એ પણ બહુ મોટી વાત છે. પોતે ચાલવાનો અભિપ્રાય વાળો હોવા છતાં જો માર્ગ કોઈ બતાવનારનો હોય તો ક્યાં ચાલે, ઊંધો ચાલી જાય. કેટલો ઊંધો ચાલી જાય એનો કોઈ મેળ નથી. આત્માર્થની ભૂમિકામાંથી ચાલુ થઈ જાય છે, ચોથો ગુણસ્થાન તો પછીની વાત છે. આત્માર્થીને ધ્યેય તો એ લીધું છે કે સંપૂર્ણ નિર્દોષ થવું છે, એક પણ દોષ ન જોઈએ, એ તો એનું ધ્યેય છે કે નહીં. એટલે એને દોષ ટાળવાનો અભિપ્રાય છે. તો દોષ ટાળવાના અભિપ્રાયમાં શું છે કે જે નિર્દોષ થયા છે અથવા દોષ ટાળવાની વિધિ અથવા કાર્ય પદ્ધતિ જાણે છે સાચી, એ સાચી કાર્ય પદ્ધતિ જાણવા અર્થે પોતાના દોષને વ્યક્ત કરે છે. કેમ કે દોષ એને કરવો નથી પણ થાય તો છે, પૂર્વ સંસ્કાર ઉભા છે, પૂર્વકર્મને લઈને એનો ઉદય પણ ઉભો છે અને યોગ્યતા પણ દોષ થાય એવી ઊભી છે. અને અહીંયા ઉપાય શું કરવો કે એ દોષથી બચવા માટેનો માર્ગ બતાવનાર હોય અને માર્ગે ચાલવા માટે જે તૈયાર હોય, માર્ગ બતાવનાર હોય ને પોતે ચાલવા તૈયાર ન હોય તો પણ બતાવનારનો કંઈ ગુણ નથી એમાં. બતાવનાર હોય ને પોતે ચાલવા તૈયાર હોય તો એનું કામ થાય છે, આખી વાત છે. કોઈ પણ પ્રકારના દોષી દોષ છે, મૌખિક પ્રકારના દોષે દોષ છે, ધાર્મિક પ્રકારના દોષે દોષ, દોષ તો દોષ જ છે, દોષ કઈ ગુણ નથી. જો પરિણામને બે ખાતામાં બે વિભાગમાં વહેંચીએ તો ગુણ તે ગુણ છે ને દોષ તે દોષ છે. હા, એટલું જરૂર છે કે જે લૌકિક ગુણો છે એ લોકોત્તર પ્રકરણની અંદર એને દોષ ગણવામાં આવે છે. કેમ કે કેટલાક શુભ ભાવો છે એને લોકો ગુણ ગણે છે, ઉદારતાને ગુણ ગણે છે, અથવા બારમાં અહિંસાના પરિણામ, ક્ષમાના પરિણામ, સરળતાના પરિણામ, નિર્લોભતા એટલે ઉદારતા તો આવી જ ગઈ, એવા જે પરિણામ છે એ પરિણામને લોકો ગુણ ગણે છે, પણ એ શુભાવરૂપ છે, લોકોત્તર પ્રકરણમાં તો દોષરૂપ છે. તો દોષને દોષરૂપ ગણવા અને ગુણને ગુણરૂપ ગણવા, આમ બે વિભાગ છે. દોષમાંથી ગુણમાં આવવું છે ને દોષ મટાડવા છે, તો એની વિધિ જો પોતે જાણતો હોય તો કઈ પ્રશ્ન નથી. પણ જે જાણ્યો છે એને તો બતાવનારનું જેટલું મહત્વ આખે એટલું ઓછું છે. જયારે પોતે માર્ગને જાણતો નથી, વિધિને જાણતો નથી, ત્યારે એને બતાવનાર મળે તો એનું મહત્વ તો જેટલું ગણી શકાય એટલું ઓછું છે. અયોગ્ય છે પોતે તો, એટલે જ તો કે પોતે જાણી શકવાને અયોગ્ય છે, એટલે એ દોષમાંથી બચવાનું એને માટે સહેલું નથી. સમય મર્યાદિત છે અને તક પણ મર્યાદિત છે. મનુષ્યપણાનો સમય મર્યાદિત છે અને આ પ્રકારની યોગ્યતા પોતાને માર્ગે ચડવા માટેનો એક અભિપ્રાય થવો, એનો ઉત્સાહ થવો અને એ રીતે આગળ વધવા માટે તૈયાર થવું, એવી તૈયારી પણ કોઈ કાળે હોય છે. જાગૃતિની એવી આત્મહિતની જાગૃતિની તૈયારી જીવને કોઈક જ કાળે આવે છે. આખા જીવનમાં કેટલા કાળે આવે તપાસે તો ખબર પડે. એવી જયારે પરિસ્થિતિ હોય ત્યારે પોતાને જાગૃતિ હોવા છતાં પોતાને અજાણપણે ભૂલ રહી જાય ને, ભૂલ થઈ જાય ને, એને કારણે એ ભૂલમાં રહી જાય અને માર્ગ ન મળે, ત્યાં એને ખ્યાલ આવે કે આ જગ્યાએ સત્પુરુષનો યોગ હતો તેથી બચી ગયો, નહીતર તો હું બચી ન શકત. મારો અભિપ્રાય તો સારો હતો, જીવને કલ્યાણ કરવું છે એવી ભાવના નથી થઈ, એવું નથી થયું. પણ એવી ભાવના ઉગ્રતાથી થવી, જાગૃતિથી થવી અને સત્પુરુષનો યોગ થવો, એ વાતાણે આ બે વાત જો મેળ ખાઈ જાય તો લગભગ એ જીવોનું કલ્યાણ થઈ જાય છે. અને નહીતર ભાવના સામાન્ય થઈને વળી પાછા જીવના પરિણામ ઉતરતી કુટીના થઈ જાય છે અને એમને એમની જાગૃતિ પણ ચાલી જાય છે અને વળી સંસારના કાર્યોમાં અને સંસારના ચક્કરમાં જીવ લાગી જાય છે. કેટલો કાળ એનો પછી કોઈ હિસાબ કિતાબ રહેતો નથી. આમ જાણીને આવો બધો સમગ્રપણે વિચાર કરીને વિવેકવાન જીવ પરમ ઉપકારી એવા જ્ઞાની પુરુષનો અત્યંત ભક્તિએ સાનિધ્ય સાહે છે. એ જ્ઞાની પુરુષની હયાતિ અથવા સમાગમનું એટલું બધું મહત્વ છે કે એ મહત્વને લઈને એને એના પ્રત્યેની અત્યંત ભક્તિ હોય છે. એ ભક્તિ છે એની મહત્તા સૂચવે છે, બીજું કાંઈ નથી. કે અહીંયા જાગૃતિ છે ને અહીંયા જાગૃતિ છે ને માર્ગ દર્શાવનાર છે. જાગૃતિ આવ્યું એને માર્ગ દર્શાવનાર ન હોત તો આ તક પણ ચાલી જાત તો કોને ખબર છે ક્યારે પત્તો લાગે. એનો હિસાબ બરાબર એને લાગેલો છે, એટલે એનું મહત્વ અને એની અત્યંત ભક્તિ એને આવ્યા વિના રહેતી જ નથી. વ્યક્તિગત મહત્તા થાય છે, વ્યક્તિનું મહત્વ આવે છે આની અંદર. પણ એ વ્યક્તિનું મહત્વ માત્ર નથી, ખરેખર ગુણનું મહત્વ છે અથવા પોતાના આત્મહિતનું મહત્વ છે એની અંદર. જ્ઞાનીનું મહત્વ એ ખરેખર એ વ્યક્તિનું મહત્વ નથી, પણ તેનામાં રહેલા ગુણોનું મહત્વ છે અને પોતાના હિતના માર્ગે ચડવું છે એનું પણ મહત્વ છે એની અંદર. જેને ભૂલ મટાડવાની દરકાર નથી એને એમ કદાચ લાગે કે આવું વ્યક્તિગત મહત્વ કોઈનું નહીં થવું જોઈએ. પણ તત્વનું મહત્વ, તત્વજ્ઞાનનું મહત્વ એ થવું જોઈએ, એ આ વિશે છે જાણ છે. અને એને ખરેખર સંસારથી તરવા માટેની જે જાગૃતિ હોવી જોઈએ એ અપેક્ષિત જાગૃતિ આવી નથી, અથવા એ જાગૃતિથી ઘણો દૂર છે. એ જાગૃતિ આવવાથી ઘણો દૂર વર્તે છે એવી પરિસ્થિતિ છે. કેમ કે એની અંદર એને સહયોગી કારણ જોવામાં આવે છે, એનું મહત્વ એને વિશેષ લાગે છે. અથવા ગુણ પ્રગટ કરવાને બદલે પોતે દોષના રસ્તે ચડી જાય એમાંથી રોકનાર છે, ટોકનાર છે, બચાવનાર છે, એનો એને ખ્યાલ છે, એની બહુ મોટી કિંમત છે. એનું બીજું નામ ભક્તિ છે. ખરેખર તો એમાં ગુણ પ્રત્યેનું બહુમાન છે, વ્યક્તિ બહાનું માત્ર છે, વ્યક્તિ નિમિત્ત માત્ર છે, મૂળમાં ગુણનું બહુમાન છે. પણ ગુણનું બહુમાન કયા બહાને કરવું? તો કે ગુણવાન વ્યક્તિના બહાને થઈ શકે છે, બીજો એમાં ઉપાય. કેમ કે ગુણ તો કોઈ ગુણવાન વિના રહેતા નથી. ગુણ ક્યાં રહે છે? જે ગુણવાન છે એમાં પ્રગટ ગુણ રહે છે. એ સિવાય તો રસ્તામાં ક્યાંય પીડા નથી કે જેનું બહુમાન થાય. એટલે વ્યક્તિ બહાનું છે, માત્ર ગુણનું એમાં બહુમાન છે. ખરી વાત એ છે કે પોતાના પ્રયોજનના વિષયમાં જીવને શીખવવું પડતું નથી, શીખવવું પડતું. સૌભાગભાઈ ને કોણ શીખવવા ગયું હતું કે તમે જ્ઞાની પુરુષની ભક્તિ કરજો, કે તમારા રોજે રોજના દોષ કાગળમાં લખી મોકલજો, કે આટલા મારા લોભના પરિણામ રહે છે, આટલા મારા વેપારની અંદર વેપાર કરવાના પરિણામ રહે છે, મારી આર્થિક સ્થિતિ નબળી છે, એમાં મને અણગમો થાય છે, એવા પરિણામ રહે છે, ખેદના પરિણામ રહે છે, તકલીફ દૂર કરવાના પરિણામ થાય છે. કોણે શીખવું છું કે આ બધું લખી મોકલજો? એને પ્રયોજન થાય શું છે? એમાં એને પ્રયોજન થાય શું છે કે આ અહીંથી મારા પ્રયોજનની સિદ્ધિ છે. પ્રયોજન મારે સાધવું હોય તો આ કુદરતી જે રીતે આવે છે એમાં કઈ શીખવવું પડતું નથી કોઈને. નામ જાણી વિવેકવાન જી પરમ ઉપકારી એવા જ્ઞાની પુરુષનું સાનિધ્ય ચાહે છે, એમની પણ અત્યંત ભક્તિપૂર્વક સાનિધ્ય ચાહે છે. અને તેવા સત્સમાગમનો વિયોગ હોય, એ પ્રકારના પુણ્યનો ઉદય ન વર્તતો હોય ત્યારે નિરંતર આશ્રય ભાવનામાં રહે છે. એટલે કે એવો સત્સમાગમનો સત્પુરુષનો આશ્રય મને કેમ રહે, સદાય કેમ રહે, એવી ભાવના એને રહ્યા કરે છે. પાણી મળે તો પાણી પીએ, પણ પાણી ન મળે તો પછી પાણીને ભૂલી જાય, કે પાણીની તરસ લાગી હોય તો પાણી પાણી કર્યા કરે. આ સવાલ છે કે જો તૃષા લાગી હોય તો એ પાણી પાણી જ કરે, એ પાણીને ભૂલવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે જો સત્પુરુષનો સમાગમ ન મળે તો પણ ઠીક છે, ખાઈ પીને મજા કરીએ છીએ, નિરાંતે ઊંઘ આવે છે, ખાધું પચી જાય છે, ભૂખ લાગે છે, ઊંઘ આવે છે, બીજી કોઈ તકલીફ પડતી નથી, બીજા કાંઈ વાંધો નથી, આરામથી જીવન સુખચેનથી પસાર થાય છે, નાની મોટી ઉપાધિ તો સૌને હોય એવી આપણને પણ થોડી ઘણી હોય તો હોય, તો એમ કરીને જે કાળ વ્યતીત કરે છે એને, જેને સત્પુરુષ હોવા છતાં એની આશ્રય ભાવના વર્તતી નથી તો એને આત્મહિતની જાગૃતિ ત્યાં આવી નથી, એ જાગૃતિનો અભાવ વર્તે છે. અને એ જાગૃતિનો અભાવ વર્તતો હોવાથી સહેજે સત્સમાગમની ઉપેક્ષા સહજપણે થઈ જાય છે કે જે ઉપેક્ષાનું ફળ ફરીને એવો સત્સમાગમ ઘણા કાળ સુધી પ્રાપ્ત ન થાય એવું આવે છે. પરંતુ પાત્ર જીવતો નિરંતર સત્સમાગમનો આશ્રય રહે તેવી ભાવનામાં રહે છે, તેવી ભાવના સહજને વર્તે છે. આત્મજ્ઞાન થયા પછી પણ આ તો હવે વાત લીધી છે મુમુક્ષુની, હવે વાત ત્યાર પછીની આવે છે કે કોઈને આત્મજ્ઞાન થયું છે એની શું સ્થિતિ છે. આત્મજ્ઞાન થયા પછી પણ અને તીવ્ર મુમુક્ષુના સદભાવમાં પણ એ આત્મજ્ઞાની છે, એ મુમુક્ષુ નથી પણ તીવ્ર મુમુક્ષુ છે. સામાન્ય મુમુક્ષુ અને તીવ્ર મુમુક્ષુ, આત્માર્થી છે એ સામાન્ય મુમુક્ષુ છે, જ્ઞાની છે એ તીવ્ર મુમુક્ષુ છે. ક્ષણે ક્ષણે અનન્ય ભાવે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે તેથી તેમની તીવ્ર મુમુક્ષુતા કહે છે. અને એકમાત્ર મોક્ષ અભિલાષ હોવાથી એને સામાન્ય મુમુક્ષુ કહે છે, મુમુક્ષુતા કહે છે. અને એવું પણ નથી એ નામ માત્ર ભલે મુમુક્ષુ હોય પણ મુમુક્ષુતા ત્યાં હોતી નથી. આત્મજ્ઞાન થયા પછી પણ અને તીવ્ર મુમુક્ષુતાના સદભાવમાં પણ આવી સત્સમાગમની ભાવના રહે છે અથવા સત્સમાગમની તીવ્ર ભાવના રહે છે તેનું પ્રગટ ઉદાહરણ સ્વાનુભવ પ્રાપ્ત પૂજ્ય નિહાલચંદજી સોગાનીનું છે. આ એમના પત્રોમાંથી, એમના જ હસ્તાક્ષરમાં એમના પત્રોમાંથી વાત છે, સાંભળેલી વાતમાં નથી, એમની હસ્તલિખિત વાતમાંથી છે, જે તેમના શબ્દોમાં નીચે પ્રમાણે છે. દૃષ્ટિ પ્રકાશમાં જે પત્રો પ્રકાશિત થયા છે એમાંથી ચારેક પત્રોનો અહીંયા ઉદાહરણ લીધું છે. ચાર નંબરનો પત્ર છે, છ નંબર ત્રણ લીધા છે, ચારને પણ ત્રણ લીધા છે. એમાં ચોથા નંબરના પત્ર છે એનું એક પેરેગ્રાફ પકડેલો છે કે પ્રત્યક્ષ તૌર પર મેરા ધાર્મિક સંગ ઇસ સમય દૂર સા હો રહા હૈ. પ્રત્યક્ષપણે જોઉં તો, પ્રત્યક્ષ તૌર એટલે પ્રત્યક્ષપણે જોઉં તો અત્યારે મારો ધાર્મિક સંગ એટલે સત્સમાગમ ઘણો દૂર થઈ ગયો છે. ઓર મેં બહુ જ સમય છે સોનગઢ નહીં આ શક રહા હું. ચાર નંબરનો પત્ર છે.